તારીખ 10/9/1989 શ્રી સમયસર ગાથા 14 અને 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
જે જીવ ધર્મ પામે તેને કાં તો વર્તમાન સાક્ષાત જ્ઞાનની વાણીનો યોગ હોય એ નિમિત્ત અપેક્ષાએ, ઉપાદાન અપેક્ષાએ સ્વરૂપ પ્રાપ્તિની રુચિ, બહુમાન અને પરમ વિનય હોય એવા પોતાના પરિણામ હોય ઉપાદાનમાં, અથવા એ પ્રકારે ભૂતકાળમાં કોઈ સત્સમાગમ કર્યો હોય અને સંસ્કાર ઝીલ્યા હોય એવા જીવને વર્તમાન જ્ઞાનનો યોગ ન મળે તો પણ પૂર્વે આ પ્રકારે સાંધ્યું હોય છે અને પરમાર્થે સત્યનું શ્રવણ કર્યું હોય છે તો તેને સમ્યક દર્શન આદિ કર્મ પ્રગટવાની યોગ્યતા છે અને તેની પ્રાપ્તિ થાય છે. પણ જેને જિજ્ઞાસાપૂર્વક કદી સત સાંભળ્યું નથી, તેને અનેક વાર સત્પુરુષ મળવા છતાં પણ ખરેખર તેને સત શ્રવણ કર્યું નથી, આ તો વ્યવહાર શુદ્ધિનો વિષય છે. ધર્મી થવા માટેની પાત્રતાનો એનો વિષય છે. જેનામાં એટલું ન હોય તે જીવ તો ધર્મ પામી શકતો જ નથી. તો પછી જે કુદેવ સુગુરુ સુશાસ્ત્રને માને છે અથવા કુદેવ સુગુરુ સુશાસ્ત્રનો નિષેધ કરે છે તેને તો ગ્રહિત મિથ્યાત્વ હોવાથી સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટતા નથી. સંયમ ધર્મમાં આ ગાથાનું ઉદાહરણ કર્યું છે ગુરુદેવજીના પ્રવચનમાં. પરમાર્થ સંયમ અહીંથી પ્રગટ થાય છે. ચતુર્થ ગુણ સ્થાને પણ સ્વરૂપ આચરણ રૂપ સંયમ ધર્મ પ્રગટે છે. પંચમ ગુણ સ્થાન અને છઠ્ઠા ગુણ સ્થાનની અપેક્ષાએ તે અલ્પ છે. એ અલ્પતા દર્શાવવા અને બાહ્ય ત્યાગના પરિણામનો ત્યાં સદભાવ નહીં જોઈએ તો એ રીતે એવું વિશેષણ લગાવ્યું છે. તો પણ ગોમતસારમાં નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી અને આચાર્ય કલ્પ પંડિત પ્રવર ટોડલ મજી સમ્ય જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા કરે છે, એમાં બહુ ચર્ચા કરે છે આ વિષય ઉપર. સમ્યક દ્રષ્ટિને અવિરત કર્યો માટે એને સંયમ નથી, એને ચારિત્ર નથી, એને નહીં જાણે એ વાત તો ઉપરના ગુણસ્થાનની અપેક્ષાથી છે. પણ સમ્યક દ્રષ્ટિ દર્શન જ્ઞાન ચારિત્રની ત્રણેયની એકતા સ્વરૂપ ધર્મ જેને પ્રગટ થયો છે એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ રીતે સંયમનું મૂળ ધર્મની શરૂઆતથી હોય છે અને ઉપર ઉપરના ગુણસ્થાનમાં એ એકાગ્રતા વધતી વધતી જાય છે. એને પરમાર્થ સંયમ એ નિશ્ચય ધર્મ અને વ્યવહાર સંયમ એ એને વ્યવહાર રત્ન પ્રેરૂપ ધર્મ રૂપે હોય છે. એ રીતે ધર્માત્માનું જીવન નિશ્ચય અને વ્યવહારની સમજીપૂર્વક હોય છે. એટલું એની સંક્ષેપમાં આજના સંયમ લક્ષણ વિશે. ચાલતો અધિકાર છે તે સમયસાર કરમાવી જીવ અધિકારની 14મી ગાથાની ટીકા પૂરી કરી છે. પંડિત જયચંદ્રજીએ એના ઉપર વિસ્તારથી ભાવાર્થ પણ લખ્યો છે, ચારવાદની પણ કેટલી ચર્ચા કરી છે. કૃત જ્ઞાન પ્રમાણ અને તેના અંગભૂત રિવાજે શુદ્ધને વ્યવહાર એની પણ ચર્ચા કરી છે. સરવાળે એમ કહેવા ધારે છે કે જીવે પર્યાય બુદ્ધિ રહેવું નહીં. જે પોતાનું પરમાત્મપદ સ્વરૂપ પૂર્ણપદ મૂળ સ્વરૂપ છે એવી સ્વરૂપ બુદ્ધિ અંગીકાર કરવી, દ્રવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરવું, પર્યાય બુદ્ધિ એટલે પર્યાય દ્રષ્ટિ છોડી દેવી, કેવળ વ્યવહાર પ્રત્યક્ષમાં એકાંત ન કરવો એવું જયચંદજીએ સરવાળો માર્યો છે. ત્યાર પછી ત્રણેય કવચની રચના ભગવાન અમરચંદ્રાચાર્ય કરી છે અને ત્યાર પછી પંદરમી ગાથાનું સૂત્ર ભગવાન કુમકુંડાચાર્યનું છે. આગળની ગાથામાં દ્રષ્ટિ પ્રધાનતાથી વાત ચાલી છે. કોઈની ગાથામાં હવે અહીંયા જ્ઞાન પ્રધાનતાથી એ જ વિષયને અથવા જ્ઞાન પ્રધાનતાથી શુદ્ધનેના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ કેમ પ્રગટ થાય, કેવી રીતે પ્રગટ થાય એવું એક વિધિનો વિષય આ પંદરમી ગાથામાં નિરૂપણ કરેલો છે. ગાથાને એમના બધા સાથે બોલશું. એના મૂળ સૂત્ર એ છે, જો કસરી અપાન અવધપુછમ અનણમ અવિશેષમ અપદેશ સંત મધ્યમ કસરી ગીન શાસન ભગવાન. જે પુરુષ આત્માને અગધ સ્પષ્ટ અનન્ય અવિશેષ દેખે છે તે સર્વ જીનશાસનને દેખે છે કે જે જીનશાસન બાહ્ય દ્રવ્યરૂપ તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવરૂપ વાળું છે. આ ગાથામાં એમ કહ્યું કે જેણે પોતાના આત્મ સ્વરૂપને દેખ્યું એટલે પ્રજ્ઞ અનુભવ્યો. એવા ધર્મી જીવને સમ્યક દ્રષ્ટિ જીવને જીન શાસન પ્રવર્તે છે અથવા એમણે પોતાના શુદ્ધાત્માને દેખ્યો એ દેખતા એણે આખું જીન શાસન દેખી લીધું કે જે દિન જીન શાસન ભાવકૃત જ્ઞાન સ્વરૂપ છે અને બહારમાં એ દ્રવકૃત સ્વરૂપ છે એ બે પ્રકારે જીન શાસનને અહીંયા ઉલ્લેખ કરેલો છે. ભાવ સ્વરૂપને અહીંયા જીનશાસન કહે છે અને દ્રવ સ્વરૂપને જીનશાસન કહે છે. એમ જીનશાસનને બે પ્રકારથી ભગવાન કુમકુંડ આચાર્ય દેવ વર્ણવે છે. એટલે કે સમ્યક દર્શન થતાં જે ભાવ સ્વરૂપ જ્ઞાન પ્રગટ થયું, શુદ્ધાત્માના સ્વભાવનું જ્ઞાન અનુભવ ગોચર થયું એ સ્વયં ભાવ જીન શાસન સ્વરૂપ છે. એવા સમ્યક દ્રષ્ટિને સકળ દ્રવ્ય સ્વરૂપ પણ એ સકળ દ્રવ્ય સ્વરૂપના સારભૂત જે સ્વાનુભૂતિ છે એ પ્રગટ થઈ હોવાથી એને સકળ દ્રવ્ય સ્વરૂપ એના જ્ઞાનમાં આવી ગયું એમ કહેવામાં આવે છે. આગળ પણ નવ દસ ગાથામાં એ કહી ગયા કે એને અમે સ્વરૂપ કેવડી કહીએ છીએ. એક ન્યાય અમે એને શ્રુત કેવડી કહીએ છીએ, સમ્યક દ્રષ્ટિને શ્રુત કેવડી કહીએ છીએ, સમ્યક દ્રષ્ટિને જીન શાસન સ્વરૂપ કહીએ છીએ. એ જીવંત જીન શાસન છે. જો શરીરમાં પ્રાણ ન હોય તો એ મનુષ્યનું શરીર કેટલા કામનું છે, એનો શું ઉપયોગ છે, કે અંતિમ ક્રિયા કરવા સિવાય પછી કઈ બાકી રહેતું નથી, એક મળદું છે. એમ જો જીન શાસનને વિશે જીવંત જીન શાસન એવા ધર્માત્માઓ ન હોય તો એ ધર્માત્મા વિનાનું જીન શાસન એ પ્રાણ વિનાનું કોળિયું થઈ જાય, ખોટું થઈ જાય. એવો એક જીવશાસનનો વિષય. જીવશાસનનો પ્રાણ છે એ ધર્માત્મા છે. ભગવાન કુલકુંડાચાર્ય દેવે અવધપ્રષ્ટ આત્માનો અનુભવ કરનારને આત્મ મૃત્યુ બહુમાન આપ્યું છે. કે એને ભાવજીન શાસન છે, એને દ્રવજીન શાસન છે. એટલા માટે ખુલાસો કર્યો છે કે ભાવજીન શાસન છે, દ્રવજીન શાસન ન પણ હોય. એ શબ્દ પોતે વાપર્યો છે કે જીન શાસનમ શબ્દમ. અમારા વિતરાશ પ્રશ્નમાં આ ટાઇટલ છે એક નવું સંકલન પ્રસિદ્ધ પ્રેસમાં છે. પ્રેસમાં મૂકીને આવ્યા છે. જીન શાસન સંબંધ સર્વ જીન શાસન કોને કહેવું? દ્રવ્ય અને ભાવે, નિશ્ચય અને વ્યવહારે. નિશ્ચય છે તો આત્માની શુદ્ધ પરિણતિ છે, ધર્મ સ્વરૂપ છે, પવિત્ર અને મંગળ સ્વરૂપ છે. ભાવના અભાવ સ્વરૂપ છે, એ ભાવના અભાવ સ્વરૂપ છે. અપવિત્રતા અને દુઃખના અભાવ સ્વરૂપ છે. દ્રવ્યજન શાસન છે એ તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ છે અને એનું વિધાન દ્રવ્યશ્રુતિની અંદર આવેલું છે. એટલે એને દ્રવ્યજન શાસન, દ્રવ્યશ્રુતિને દ્રવ્યજન શાસન કહેવામાં આવે છે. પણ પ્રાણ સહિત મનુષ્ય પણ હોય તો તે ઉપયોગી છે, નિષ્પ્રાણ હોય તો એનો ઉપયોગ થતો નથી. કેમ કે જૈન ટાઇટલ તો આજે ઘણાએ લગાવ્યું. જેઓ સનાતન માર્ગમાંથી જુદા પડ્યા ત્યારે તો અનેક ફિરકા ચાલે છે. જૈનના નામે ચાર ફિરકા ચાલે છે. તો નામ જૈન પાડ્યું એટલે જૈન શાસન થઈ ગયું. એ પણ એમ જ કહે છે કે જૈનમ જયતું શાસન. શાસન શું? શાસન એ જીન સ્વરૂપ એવા શુદ્ધાત્માને અનુસરીને પ્રવર્તતું, જેને અનુશાસન કહીએ એ શાસન છે. એવું જે જીવ શાસન છે એ સમ્યક દ્રષ્ટિ જીવને વિશે પ્રગટ થયું છે. એટલે એને સર્વ જીવ શાસન કહીને આચાર્ય મહારાજે એક જબરદસ્ત વાત આ ગાથામાં કરી છે. એ જીવ શાસન સ્વરૂપ જ છે, પોતે પોતે જ જીવ શાસન સ્વરૂપ છે એમ વાત છે. એ જીવ શાસનને યથાર્થ જાણે છે, તીર્થની પ્રવૃત્તિ પણ એ યથાર્થ જાણે છે. તીર્થની પ્રવૃત્તિ કેમ કરવી એ ધર્મીના અધિકારનો વિષય છે, અથવા ધર્મીના આશ્રયે આજ્ઞાએ વર્તતા હોય એ અધિકારી છે. તેથી દૂર ગયા એને અધિકારી નથી. શ્રીમદજીએ 349 નંબરના પત્રમાં એ વાત કરી છે. અહીંયા હવે ટીકા છે કે જે આ અવધત પ્રશ્ન અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત જેનું વ્યવહાર અને નિશ્ચય નયના બંને પડખેથી 14મી ગાથામાં વિસ્તારથી નિરૂપણ કર્યું, એવું જે પાંચ ભાવોના એક ભાવ સ્વરૂપ એવો જે આત્મા, પાંચ ભેદ જેમાં નથી, પાંચ ભાવોના એક ભાવ સ્વરૂપ જે આત્મા છે તે શુદ્ધ આત્મા છે. એ જ પોતાનું પરમેશ્વર પદ છે, એ જ પોતાનું પરમાત્મા પદ છે, એ જ પોતાનું સિદ્ધ પદ છે. એવા આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. અડધું એ જાણે ને અડધું ન જાણે એવો વિચાર કરવા યોગ્ય નથી. આચાર્ય મહારાજનું વિધાન છે. આજે નથી લખ્યું, હજારો વર્ષ પહેલા આ વાત લખી છે. 2000 વર્ષ પહેલા કુંકુંડાચાર્ય સૂત્ર લખ્યું, 1100 વર્ષ પહેલા અમરચંદ્રાચાર્ય આ રીતે એમની ટીકા કરી. હવે અહીંયાથી લોજિક શરૂ કરે છે આચાર્ય ભગવાન ટીકાની અંદર કે અમે ખરેખર નિશ્ચયથી એટલે વાસ્તવિકપણે આ શુદ્ધાત્માની અનુભૂતિને સમસ્ત જીન શાસનની અનુભૂતિ કહી તો એનું કારણ સંયમ કહે છે. કારણની ચર્ચા કર્યા વિના વાત અમે અધૂરી મૂકતા નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્યની અનેક શાસ્ત્રોની ટીકાની શૈલી જોતા એવું સ્પષ્ટ થાય છે કે જે પૂર્વાચાર્યની ગાથાની ટીકા એ હાથમાં લે છે એ વિષયને ન્યાયથી સંશેડીને બરાબર નક્કી કરે છે, સારે પડખે તે વિષયને બરાબર નિરૂપણ કરે છે. જરા પણ અંધશ્રદ્ધાથી તમે માની લ્યો એવી વાત આમાં નથી. કારણ આપે છે શા માટે એને સમસ્તજન સાથે અનુભૂતિ કહીએ છીએ. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, કેમ કે તીર્થ અને તીર્થની પ્રવૃત્તિ પણ દ્રવશ્રુતમાં આવશે ને. તો દ્રવશ્રુત કોને? કે જેને ભાવશ્રુત છે તેને. વ્યવહાર કોને? કે જેને નિશ્ચય છે તેને. જેને નિશ્ચય નથી એને વ્યવહાર નથી. વ્યવહાર પાળે છે ને તો કે એને વ્યવહાર ભાગ પ્રાપ્ત થાય છે, એને ખરેખર વ્યવહાર નથી. એમ જેને ભાવશ્રુત નથી એને શાસ્ત્રનું દ્રવશ્રુત પણ જ્ઞાન એને નથી લાગુ કરતું, એમ કે એને દ્રવશ્રુત જ નથી. પણ શાસ્ત્રના શબ્દ અનુસાર કથન કરે છે એનું શું? અને જેનું જ્ઞાની કહે છે એ હું જ કહે છે. સૌ મને છે મેં તો ઘણી જયંતિ ભાઈ સૌ મને છે સમજી લીધો તો આપણે ઉપર કે જ્ઞાની જેવા જ શબ્દો અજ્ઞાનીની વાણી કહેતો હોય તો પણ એમાં ઘણું અંતર છે. અને એ અંતર પારખનું એનું નામ મુમુક્ષુતા છે. એ ન પારખતા આવડે તો ત્યાં મુમુક્ષુતાનો અભાવ છે એવો ત્યાં શ્રીમદ રાજચંદ્રજીએ નિર્દેશ કર્યો છે કે એ વચનોમાં રહેલી અપૂર્વતા, એ વચનોમાં રહેલી પુરવાર પર અવિરોધતા એ અનોખો વિષય છે. અને એની પરખ ન આવે તો જેને વકૃત્વ શક્તિ કંઈક યોગ પુણ્યપૂર્વના યોગરૂપ છે એનો વ્યામો થઈને એ બાજુ ખેંચાશે અને એ બાજુ એવી રીતે ઢળશે કે જેમાંથી એ ધર્મ પ્રાપ્તિથી દૂર થઈ જશે. એટલે માત્ર વાણીને નહીં જોતા, વાણીની ભગતને શબ્દોની ભગતને નહીં જોતા, જ્ઞાની પણ શું છે એને ઓળખવાની તૈયારી મનુષ્યની હોવી ઘટે છે. કાલે પ્રશ્ન આવ્યો તો રાત્રે કે અમને કેમ ખબર પડે કે એ તો પોતાને યોગ્યતા તૈયાર કરવી પડે છે. એના માટે આત્મારથી પણ આવે છે ત્યારે એ યોગ્યતા હોય છે, એના માટે પાત્રતા ઉત્પન્ન થાય છે ત્યારે એ સમજાય છે વિશે એમને એમ શાસ્ત્રો માટે પોતાની જીવે અને એમને એમ સમજાઈ જાય છે એવું બનતું નથી. તો અહીંયા એમ કહે છે કે એ અનુભવ છે એ ભાવકૃત જ્ઞાન છે. ભાવકૃત જ્ઞાન વાળાને દ્રવકૃત જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. શાસ્ત્ર ન વાંચ્યા હોય તો પણ થઈ ગઈ. ગુરુદેવ શ્રી ત્યાં સુધી કહેતા કે 12 અંગધારી જે ન્યાય કાઢે. ગણધરદેવ 12 અંગધારી કોણ છે? કે 12 અંગધારી જે ન્યાય કાઢે એ ન્યાય સમ્યક દ્રષ્ટિ સમજી શકે છે ને કાઢી શકે છે. પણ એને તો 12 અંગ વાંચે, 12 અંગનું જ્ઞાન નથી. કે એને 12 અંગનું જ્ઞાન છે એક ન્યાય નહીં, નહીતર ન્યાય કાઢે ક્યાં છે? પરમાનંદસારમાં બોલ છે ગુરુદેવની માનીમાં. એટલે એની પાસે દ્રવ્યસ્રુત છે અને એની પાસે જ સાચું દ્રવ્યસ્રુત છે, માટે એને અમે જીવ સાધન કહીએ છીએ. આ લોજિક છે અમૃતચંદ્રાચાર્ય.
એમાં નિશ્ચયનો વ્યવહાર વિશે તો આત્મા છે, નિશ્ચયનો વિષય તો આત્મા છે અને બહારનો વ્યવહારનો વિષય તો બહુ ગોળો છે. તો એમાં કોઈ ભૂલ થાય કે નહીં?
એમાં એ વિષય સામે આવે ત્યારે ભૂલ ન થાય. એ વિષય વિચારમાં આવ્યો જ ન હોય તો એના ભાવ શુદ્ધ જ્ઞાનમાં અભેદપણે નિર્વિકલ્પપણે એનો સમાવેશ ગણ્યો છે. અને તેથી કરીને જ્યારે એ વિષય ખુલીને સામે આવે ત્યારે એ અભિપ્રાયની અંદર ભૂલ પડતી નથી એમ વાત. જો કે દ્રવ્ય સ્ત્રુતની અંદર અપ્રયોજનભૂત વિષય જેને કહેવામાં આવે એવો પણ નિરૂપિત થયેલો હોય છે. અને એવા અપ્રયોજનભૂત વિષય કર્ણાનુયોગના સૂક્ષ્મ ભૂલો છે ધવળાદિ શાસ્ત્રોમાં. એમાં ક્યાં ક્યાં ભિન્ન ભિન્ન આચાર્યના ભિન્ન ભિન્ન કથન જોવામાં આવે છે, પણ એ અપ્રયોજનભૂત વિષયમાં હોય છે. આત્માને જ્યાં હિત અહિત થાય એવા પ્રયોજનથી જો કોઈ વિષય હોય તો ત્રણેય કાળના જ્ઞાનીઓનો એમાં એક મત હોય છે, કદી એમાં બે મત થતા હોય છે. કેમ એમ છે? તેનું કારણ છે કે વસ્તુનું સ્વરૂપ છે એ ત્રણેય કાળે એક સરખું છે, અને એ સંબંધેનું જ્ઞાન જેને અનુભવ જ્ઞાન છે એ બધા જ્ઞાનીઓનું એક સરખું, માટે એમાં ફેર પડતો નથી. અનંત જ્ઞાનીઓનો એક મત હોય, કહ્યું છે કે અનંત જ્ઞાનીઓનો એક મત હોય અને એક અજ્ઞાનીના મતના ઠેકાણા ન હોય, એકના જ અનેક મત એને હોય, એ જ પોતાની વાતને કાપે પૂરવા અસર વિરુદ્ધ એની વાત આવ્યા વિના રહે નહીં. તો અનેક અજ્ઞાનીઓના તો અનેક મત હોય તે કહેવાની પણ જરૂર રહેતી નથી એમ વાત છે. એટલી અપેક્ષા લેવી કરે ઘણા તર્ક લાવે છે કે જો અહીંયા ફેર પડે છે એમ નથી. તે આચાર્ય પોતે પણ કહે છે કે કોઈ પૂર્વાચાર્ય આમ પણ કહે છે, મને આમ વાતે છે, પણ એ વિષય અપ્રયોજનભૂત હોય છે. પ્રયોજનભૂત વિષયમાં કદી પણ અનંત જ્ઞાનીઓ વચ્ચે ક્યારે પણ ફરક પડતો નથી, કેમ કે એક હોય ત્રણ કાળમાં કર્માર્થનો પણ જે કર્માર્થનો વિષય છે પ્રયોજનનો વિષય છે એમાં કદી કોઈ જ્ઞાનીની ભૂલ થાય એવું બને નહીં. અને એ પ્રયોજનના બાહ્ય વિષયમાં દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુ સિદ્ધાંત અધ્યાત્મના બધા આવી જાય છે. આત્મ તો એનો આવી જ જાય છે, એ એક ગુણમાં ક્યાંય ફેર પડતો નથી. એટલે એમ કહ્યું કે એને જે સમસ્ત જીવ શાસનની અનુભૂતિ છે, કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે અને એ શુદ્ધ જ્ઞાન છે એ આત્મા જ છે એમ કહેતા, નહીતર એમ કહે કે શુદ્ધ જ્ઞાન તો જ્ઞાન ગુણના પાંચ ભેદની પર્યાયમાં પાંચ પ્રકારના જ્ઞાનમાંથી એક ભેદની પર્યાય છે. શુદ્ધ જ્ઞાન ખરેખર શું છે? કે એક જે જ્ઞાન ગુણ એના મતિશ્રુત અવધિ મનોપર્યમને કેવળ એવા પાંચ પરિણામ ભેદ પાંચ પ્રકાર એમ જ એક શુદ્ધ જ્ઞાનની પર્યાય છે. આચાર્ય મહારાજને એ ખબર છે, પણ અહીંયા એ ભેદ પ્રભેદનો વિષયનું પ્રકરણ નથી, અહીંયા એ પ્રકરણ જ નથી. અહીંયા તો જે સ્વાનુભવ પ્રગટ થયો એ સ્વાનુભવ જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાન શ્રુત જ્ઞાનની પર્યાય છે, તે જ્ઞાન શ્રુત જ્ઞાન આત્માકાર દશાએ પ્રગટ્યું છે, એ શ્રુત જ્ઞાન સ્વાકાર ભાવે અનુભવાય છે અને તે આત્મા સાથે અભેદ થઈને ભાવથી પ્રવર્તે છે. એવો આત્માનો અભેદ આશ્રય જેને અંગીકાર કર્યો છે પરમાત્મા પદનો, તેથી અમે એ જ્ઞાનને આત્મા કહીએ છીએ. જ્ઞાનને જ્ઞાન કહેતા નથી, પણ જ્ઞાનને અહીંયા આત્મા કહીએ છીએ. જ્ઞાન આત્મ સ્વરૂપે છે. આ એક ભગવાન અમૃતચંદ્રાચાર્યની શૈલીની વિશિષ્ટતા છે અધ્યાત્મનું પ્રતિપાદન કરવાનું. સમયસાર એ મુખ્યપણે અધ્યાત્મ શાસ્ત્ર છે, એટલે તે મુખ્યપણે એટલા માટે અધ્યાત્મ શાસ્ત્ર છે કે સૂત્રકર્તા આચાર્ય અને ટીકાકાર આચાર્ય આધ્યાત્મિક કથન શૈલી અપનાવે છે. શુદ્ધ જ્ઞાન તે પાંચ જ્ઞાનોમાંથી એક જ્ઞાનની પર્યાયનો ભેદ છે એ અહીંયા પ્રકરણ જ નથી. આચાર્ય મહારાજને ખબર નથી એવું સમજવાની જરાય ભૂલ કરવા જેવી નથી. પણ અહીંયા જે કહેવા ધારે છે, બતાવવા ધારે છે, એને અહીંયા શુદ્ધ નહીં કેવી રીતે પ્રગટ થાય એ અહીંયા કહેવા ધારેલો વિષય છે. આ ગાથાનો ઓબ્જેક્ટ શું છે, હેતુ શું છે પ્રતિપાદન કરવાનો? જેનો આશ્રય મળે, જેનો આશ્રય વધે, એને આધાર ભૂખો છે, એને આશ્રય લેનાર છે, આધાર લે છે. જેનો આશ્રય લે છે તે આધાર લેવાનો યોગ્ય છે. આધાર આપે એના શ્રેષ્ઠ વાક્ય છે, એને અધ્યાત્મ કહેવામાં આવે છે. બંનેને અધ્યાત્મ કહેવામાં આવે છે. આધાર લેનાર પરિણામને પણ અધ્યાત્મ કહે છે, અને એના આધારભૂત પરમ તત્વને પણ અધ્યાત્મ તત્વ કહેવામાં આવે છે. ઉપયોગને વિચારને બીજા તર્ક વિતર્ક વિતર્કમાં દોરી જવા તો કહેવા ધારે નો બરાબર સમજાય, અને નેતા જે કહેવા ધારે છે એ વાત સમજાય છે. સ્વરૂપ દર્શાવે છે તો આત્મ સ્વરૂપ છે એ આત્મા જ છે. અધ્યાત્મની ફેલાવો અધ્યાત્મ તત્વોનું જે પોતાનું કરણ સ્વરૂપ એની સાથે સહયોગ રહેશે, એની સાથે એનો ભોગ મૂકવો, અધ્યાત્મમાં એનો ભોગ મૂકી રહ્યો, અને એ ભોગ અનુભવાતો પણ નથી. ભોગ અનુભવ છે એના સમ્યક દર્શન સાથે એના સુખનું સ્વામીભૂતિના જ્ઞાનનો પણ પર્યાય છે. એમાં સમ્યક ચારિત્રને માનવું અને અનંત ગુણ સર્વગુણાંશ સમ્યક અનંત ગુણોને સિદ્ધ કરવાનું યથા સંભવ આંશિક સિદ્ધ કરવાનું ભાવ છે. એ પરિણમન આત્માકાર પરિણમન છે, સ્વાકાર પરિણમન છે, એને જ આત્મા કહેવામાં આવે છે. અને એને આત્મા કહેતા અવ્યક્ત એવા વ્યક્ત આત્માને સારી રીતે દર્શાવી શકાય છે. આ અધ્યાત્મ શૈલીનું પ્રયોજન છે. કેમ કે આત્મા તો જેનાથી પોતે અજાણ છે એવા આત્માને કહેવો છે. જે વચનાતીત છે, જે મનાતીત છે, જે અતિરિક્ત સ્વરૂપે છે એને કહેવો અલબત્ત એક કઠિન વાત છે. તો પણ એક ચિંતિત કથન કે જે જેટલું વતન ગોચર આ શક્ય છે એને અધ્યાત્મ શૈલીમાં વતન ગોચર કરી શકાય છે, કરી શકાય છે. એટલું આ કાર્ય કહે છે, નામનું એટલું કહે છે. એટલે એના શ્રુત જ્ઞાન તે આત્મા જ છે એમ કહેતા શ્રુત જ્ઞાનમાં રહેલો જે આત્મરથ આત્મરથ એટલે આત્મતત્વ આત્મભાવ આત્મ સ્વભાવ એ ત્યાં દર્શાવે છે. આત્મ સ્વભાવ છે પ્રગટ પણ એ ત્યાં આત્મ સ્વભાવ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ આત્માની અનુભૂતિ છે એમ જો સમજાય ત્યારે એને આત્મા સમજાય અને ત્યારે એને આત્માનું જ્ઞાન સમજાય. લગભગ 29મા વર્ષમાં જન્મ મરણ નો અંત એક આત્મ જ્ઞાન છે. ત્યાં
આત્મા
ગણભર બોલ નો બાર અંગ નું વાદન ના
પૂર્ણ વિતરાગ ભાવ ન થાય
ત્યાં સુગ્રાગુરુ વ્યવહાર સુખ હોય છે. તે વ્યવહાર સુખના સામાન્ય પ્રકાર પણ બે પ્રકાર છે, એક બાહ્ય તપ અને બીજો અભ્યંતર તપ. એ પ્રકારે અભ્યંતર છ અને છ બાહ્ય, એમાં અનુષ્ણ અવબોધર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિધ શૈયાસન અને કાય ક્લેશ નામના છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત વિસર્ગ સ્વાધ્યાય અને ધ્યાન એ અંતરંગ તપના બીજા છ ભેદ છે. એ પ્રકારે બાર ભેદના બાર વિકલ્પ છે. ખરેખર તપ તો એ ગુજરાત ભાવ સ્વરૂપ છે. ગુરુદેવને આ સ્પષ્ટીકરણ કરવાનું વિશેષ કારણ અને હેતુ એ છે કે આવું તપ નહીં માનતા જે તપ નથી એને તપ માને છે, ત્યારે એને ગર્ભિત વિચારવાનો પ્રસંગ આવે છે. કસાય મંદ થાય તો થોડા શુભકર્મ બંધાય, પણ માન્યતા વિપરીત થાય તો દર્શન ગુણે મિથ્યાત્વ તીવ્ર થાય, ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય, એ મોટામાં મોટું ભયંકર પાપ છે. થોડું પુણ્ય બાંધે અને પાપ ઘણું થાય એ કોઈ સમજણવાળી વાત ન ગણાય, એ તો અણસમજણથી શરીરનું કાર્ય છે. એવું સમજાવવા માટે ગુરુદેવજીએ આ વિષય ઉપર કરુણા કરીને ઘણું સ્પષ્ટીકરણ આપ્યું છે. અને વ્યાખ્યાનમાં એ વિષય કહેલો છે. સંક્ષેપમાં ઉત્તમ તપ સમ્યક તપ વિશે આજની વ્યાખ્યાન. ચાલો વિકાર છે, અહંકાર, જીવ વિકાર અને પંદરમી ગાથા ચાલે છે. પંદરમી ગાથાની ટીકા ચાલે છે. આ ગાથામાં શુદ્ધ હરે શુદ્ધ નહીં કે જે શુદ્ધાત્માનો અનુભવ કરે છે. શુદ્ધ નહીં પ્રગટ થતા જે ધર્મ થાય છે, એ શુદ્ધ નહીં કેવી રીતે પ્રગટે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, એની રીત સારી પદ્ધતિ અથવા વિધિને આ ગાથાની અંદર આચાર્ય ભગવાન સ્પષ્ટ કર્યું છે. ત્યાં સુધી વાત ચાલી છે સીતામાં શરૂઆતથી કે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. ત્રીજી લીટીમાં એ વાત ચાલે છે કે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. રાત્રે પણ એ પ્રશ્ન એક બે વાર બે પત્રોમાં હતો કે આત્મા તો પર્યાયથી ભિન્ન છે, તો એ આત્માનો અનુભવ કેમ થાય? રૂપાળી અને પર્યાય ભિન્ન છે તો આત્માનો અનુભવ કેમ થાય? એવો પ્રશ્ન કહેલો. અહીંયા તો એમ કહે છે કે જો દ્રવ પર્યાયના ભેદથી સમજવું હોય તો સ્પષ્ટીકરણ એ વિષયમાં એવું છે કે સર્વ જીવોને પોતાની પર્યાયમાં જ અનુભવ થાય છે. અનુભવમાં પર્યાયમાં અનુભવ થવો એ અનુભવનો એટલો વિભાગ છે. પર્યાયનું ડિવિઝન જે છે એમાં જ અનુભવ થાય છે, ચાહે નિગોદ અવસ્થા હો કે ચાહે સ્થિત અવસ્થા હો. એટલે કે કોઈ પણ અવસ્થા હો, અનુભવ પર્યાયમાં થાય છે, અનુભવ ત્રિકાળી દ્રવ સામાન્યમાં થતો નથી, અનુભવ કોઈ પર પદાર્થનો અનુભવ થતો નથી. ન તો પર પદાર્થમાં અનુભવ થાય છે જીવને, ન તો પર પદાર્થનો જીવને અનુભવ થાય છે, કેમ કે તે તો સર્વથા ભિન્ન છે. પણ જે પ્રસંગિત અભિન્ન છે અને જે પ્રસંગિત ભિન્ન છે, દ્રવ્યાનુભવના સિદ્ધાંત અથવા વસ્તુના સ્વરૂપ અનુસાર ત્યાં પણ અનુભવનું કાર્ય તો નિગોથી લઈને સ્થિત અવસ્થા પર્યંત અવસ્થામાં થાય છે. કોઈને અવસ્થા બહાર સ્વીકારી સામાન્ય જે પર્યાય રહી છે એમાં અનુભવ થવાનો પ્રશ્ન નથી. તે નિષ્ક્રિય છે, એમાં કોઈ અનુભવની ક્રિયા થઈ શકતી નથી. પરંતુ જીવ જેનો લક્ષ કરે છે, જેનો આશ્રય કરે છે, જેમાં અહમ બુદ્ધિ કરે છે, અહમ ભાવ કરે છે, ત્યારે કરે છે પોતાની પર્યાયમાં. તો પણ કઈ એ કોનો આશ્રય કરે છે ને શેમાં અહમ બુદ્ધિ કરે છે એ દર્શાવવા માટે એને આનો અનુભવ કર્યો એમ કહેવાય છે, એને આનો અનુભવ કર્યો એમ કહેવાય છે. જેમ કે પર પદાર્થને અનુભવી શકતો નથી, સ્પર્શી શકતો નથી, તો પણ પર પદાર્થમાં અહમપણું કરીને મહત્વપૂર્વક પોતા રૂપે અનુભવ કરે છે ત્યારે એને પર પદાર્થનો અનુભવ કર્યો એમ પણ બોલાય છે. વાસ્તવિકતા એ થઈ શકતો નથી. એમ સ્વ પદાર્થમાં તો ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે, હૈયાતી છે, હૈયાતીનો મૂળ જ ત્રિકાળીમાં છે અને એ પોતાનું મૂળ સ્વરૂપ છે. ત્યાં અહંપણો કરવું કે થવું તે સમ્યક છે, સત્ય છે, સાચું છે. તો પણ અનુભવની મર્યાદા તો પર્યાય પર્યંત જ છે. એ વાત જ્ઞાનમાં સમજણમાં રાખીને ત્રિકાળી સ્વરૂપને વિશે અહંભાવ થાય છે, અહંબુદ્ધિ થાય છે, આશ્રય ભાવ થાય છે ત્યારે ત્રિકાળી સિદ્ધાત્માનો અનુભવ કર્યો એમ કહેવામાં આવે છે. આ છે દ્રવ્યાનું યોગ અનુસાર વસ્તુ વ્યવસ્થાનો વિષય. અહીંયા એ પ્રકરણ નથી, એ વસ્તુ વ્યવસ્થાનું પ્રકરણ આ ગાથામાં આચાર્ય મહારાજનું નિરૂપણ કરવું નથી કે એ વાત આ ગાથાના એજન્ડા ઉપર નથી. અહીંયા જે વાત કહેવા ધારે છે એ વિષ્ણુ એમ કહે છે કે જ્ઞાનને જ્ઞાન માત્રનો અનુભવ થાય છે અને જ્યારે એકાકાર અનુભવમાં જ્ઞાન પ્રવૃત્તિ કરે છે, જ્ઞાનના એક આકારે પ્રવૃત્તિ કરે છે, અનેક આકાર એમાં પ્રતિબિંબિત થયા હોવા છતાં એને ગૌણ કરીને એકાકાર જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે એનું લક્ષ્ય ત્રિકાળી સિદ્ધાત્મા ઉપર હોય છે ત્યારે એ જ્ઞાનની અનુભૂતિને આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે. ત્યારે આવો અનુભવ થાય છે ત્યાં, પરંતુ હવે ત્યાં એટલે આવો જ્ઞાનાનુભૂતિ રૂપ આત્માની અનુભૂતિ જે જીવને થાય છે ત્યાં શું બને છે? આચાર્ય મહારાજ જ્ઞાનની અવસ્થાનું પૃથક્કરણ કરે છે, એનાલિસિસ જેને કહે છે, કે જ્ઞાનમાં શું બને છે એ વખતે કે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ એટલે પ્રગટપણ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો શિરોભાવથી આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ પ્રકાર બને છે કે ત્યાં શું થાય છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. જ્ઞાન જે જ્ઞાન સામાન્ય છે એમાં જે જ્ઞાન વેદન છે એનું આવિર્ભાવ થવું, એનું વિશેષે ભાવાન્વિત થઈને અનુભવન થવું એને આવિર્ભાવ કહેવામાં આવે છે. આવિર્ભાવ અને શિરોભાવ એ પ્રતિપક્ષ શબ્દ છે. શિરોભાવ થવું એટલે આચ્છાદિત થઈ જવું, સંતાઈ જવું હોય તો પણ એનું નહીં હોવા તુલ્ય પરિસ્થિતિ અનુભવમાં થઈ એને શિરોભૂતપણ સંકાઈ જવું એમ કહે છે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા આ વિષયમાં બહુ સારો દ્રષ્ટાંત છે કે સો માણસ ગમે એટલી લાભથી ન તપેલાનું આંગણું મૂક્યું હોય, લાગતું કર્યું હોય ને ત્યારે ગરમ પાણી આંગણ મૂકે એ નીચે લાકડા ખાણા સળગાવેલા હોય, ચોમાસાને લઈને એમાં ભેજ અથવા કોઈ કલવેલા પાણીવાળા લાકડા ખાણા હોય તો ધુમાડો થાય. અગ્નિ પ્રગટાવે, અગ્નિ વગર ધુમાડો નથી, પણ એટલો ધુમાડો થાય કે સકેલું જ ન દેખાય. ધુમાડા આડે હું મોટું 100 માણસ ગમે એવી રસોઈનું સકેલું ન દેખાય તો સકેલું ત્યાં છે કે નથી કે છે, પણ એ ધમકાઈ ગયેલું. અગ્નિ એટલો ધુમાડો થાય કે અગ્નિ ન દેખાય. અગ્નિ વગર ધુમાડો છે કે અગ્નિ વગર ધુમાડો નથી? જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, પણ ધુમાડો તે અગ્નિ નથી. અને ધુમાડો ન હોતો પણ અગ્નિ રહી શકે છે, પણ અગ્નિ વગર ક્યાંય ધુમાડો થતો નથી. એમ આત્મામાં રાગનો ધુમાડો છે એટલો બધો છે કે આખો આત્મા છે છતાં ધમકાઈ ગયો છે. એની જ્ઞાન જ્યોતિ પ્રગટ હોવા છતાં એ જ્ઞાન આસ્વાદિત થઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું. પોતે એને જોઈ શકતો નથી, અનુભવી શકતો નથી. એવા જ્ઞાનને જ્ઞાનનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. સામાન્ય જ્ઞાન એટલે જેમાં જ્ઞેયાકાર જ્ઞાન સિવાયનું જે જ્ઞાન છે સામાન્ય જ્ઞાન. જ્ઞેયાકાર જ્ઞાન ને અહીંયા વિશેષ જ્ઞાન કહે છે. વિશેષ નો અર્થ આત્મા કયો છે કે જ્ઞેયાકાર, અને વિશેષ એટલે અનેક અનેક પ્રકારના આકાર વિશેષતાઓ છે જે જ્ઞાનમાં, તેને જ્ઞેયાકાર જ્ઞાન કહે છે. અને જ્ઞ પણ એની અંદર એ જ્ઞાનની ધારા ચાલુ રહે છે અને અહીંયા સામાન્ય જ્ઞાન કહે છે. આવિર્ભાવ ને વધારે સ્પષ્ટ કરવો હોય તો એમ પણ કહી શકાય કે આવિર્ભાવ એટલે કે કોઈ પણ ભાવમાં તીવ્ર રસથી ભાવાન્વિત થવું એને આવિર્ભાવ કહેવામાં આવે છે. કોઈ પણ ભાવમાં તીવ્ર રસપણે ભાવાન્વિત થઈ ગયો, જેમ કે કોઈ માણસને મનમાં ક્રોધનો અલ્પ ક્રોધ શરૂઆત થાય છે, પછી એ ક્રોધ વધે ત્યારે બીજાને પણ ખ્યાલ આવી જાય એવો ચહેરો, એવી ભાષા, એવું બધું કતાર બારમાં પ્રવર્તિત થાય ત્યારે બીજા એમ કહે કે આ અત્યારે ક્રોધાન્વિત થયા છે. એવા જે તે ભાવમાં વિશેષ તીવ્ર રસથી પરિણામ થાય ત્યારે તે ભાવમાં તે ભાવાન્વિત થયા છે. એમ આત્માનું જ્ઞાન સામાન્યનો રસ, જ્ઞાન રસ વધે છે. એ જ્ઞાન રસ કહો, એને આત્મરસ કહો, એને ચૈતન્ય રસ કહો, એને અમૃત રસ કહો, એ એકદમ આવિર્ભૂત થાય છે. એ ભાવમાં સ્થિર ભાવાન્વિત થાય છે ત્યારે એને જ્ઞાનનો આવિર્ભાવ કર્યો એમ કહેવામાં. તો એ સામાન્ય જ્ઞાનના આવિર્ભાવમાં જ્ઞેયાકાર જ્ઞાન પણ શિરોભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે. આવી રીતે પ્રગટપણે જ્ઞાનનો એક કે સ્થૂળપણે જીવ જો પોતાની પ્રવૃત્તિને અવલોકે તો એને ખ્યાલ આવે છે કે આ જીવ બાહ્ય પદાર્થ ને બાહ્ય પ્રસંગને ગૌણ કરી શકતો નથી. એટલું તો પર પદાર્થની મુક્તતા રહે છે. એ ઉપરાંત એને જે જે પ્રકારના રાગાદી રાગ દ્વેષાદી પરિણામ થાય છે એમાં પણ એટલી મુખ્યતા અને એટલું મમત્વ વર્તે છે, બંને અવિનામ આવી છે. જ્યાં મમત્વ તેની મુખ્યતા, જેની મુખ્યતા એનું મમત્વ થઈ આવે છે, એ પરિણામને ગૌણ કરી શકતો નથી. બાહ્ય પદાર્થોને ગૌણ કરી શકતો નથી, રાગ દ્વેષાદી ભાવોને ગૌણ કરી શકતો નથી. એમાં પરમાર્થ ના વ્યાખ્યાન માં એવી વાત આવે કે તું શુભ ભાવ ને પણ ગૌણ કર, એ મુખ્ય કરીને કરવા લાયક નથી, ત્યારે તો એમાં મહત્વ બુદ્ધિ અને એની મહત્વ બુદ્ધિ વાળા જીવોને દુઃખ થાય છે, સંખેડાઈ જાય છે કે તમે શું કરવા ધાર્યું છે, અમારી પૂજા ભક્તિ ઉડાડી દેવી છે, અમારા પુણ્ય ભાવને ઉડાડી દેવા છે, અમારે પુણ્ય છોડીને પાપ કરવું, એવી પરિસ્થિતિમાં આવી જાય છે. અને જે ભાવની શ્રદ્ધા હોય એ ભાવનો નિષેધ થાય ત્યારે જીવને એનું દુઃખ થાય છે. આ કુદેવને માનતા હોય અને એનો કોઈ નિષેધ કરે કે આપણા દેવ દેવલાને ન મનાય તો એને દુઃખ થાય છે, આપણા દેવને આવી રીતે આમ કે છે, એનું અપમાન કરે છે એવું એને લાગે છે. એમ શ્રદ્ધા છે આવા ઝુંબડા જેવી છે, આવું ઝુંબડું જરા કરો તો વેદના થાય, જેની શ્રદ્ધા છે એને અડો એટલી વાર લાગે, જેને પુણ્ય ભાવની શુભ ભાવની રૂચિ અને શ્રદ્ધા છે તે શુભ ભાવના નિષેધને સહન કરી શકતો નથી. એને બહુ પ્રતિકૂળ વાત લાગે છે, પોતાના અભિપ્રાયથી અને શ્રદ્ધાથી વિરુદ્ધ વાત લાગે છે, એના હિતની વાત છે તો હોય છે. નાની આચાર્ય મહારાજ તો એના હિતની વાત કરે છે પણ તો પણ એ પસંદ કરતો નથી. અરે એટલું પણ ભૂલી જાય છે કે આ આચાર્ય કહે છે જે મહા પવિત્ર દશાના ધારક છે, વિતરાગતાના ધારક છે, એ આ વાત કરે છે. માટે મારે મારી વાતને ભૂલ છે એમ સમજીને પણ છોડવી ઘટે છે અથવા મારી ભૂલ શોધવી ઘટે છે અને મારે એનો નિષેધ કરવો એ યોગ્ય નથી. એટલો ઓછો વિચાર છે, એટલો આખો વિવેક કરવાનો પણ જે ભૂલી જાય છે એવી પરિસ્થિતિ થાય. અહીંયા તો એથી આગળ આચાર્ય મહારાજ થોડી વાત કરે છે કે જગતના જીવોને શુભરાગનો નિષેધ પોસાતો નથી, કેમ કે એને ઋષિમાં એ પોસાણો છે. પણ અહીંયા તો એથી વિશેષ વાત કરે છે કે તું જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કર, જે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન આકૃતિઓ ઉપજે છે એવી જે તારી જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે તો પણ એને ગૌણ કર. આ સુધી જો જીવને ગૌણ કરવાની તૈયારી હોય, ગૌણતા લાવવાની તૈયારી હોય, એને પ્રગટ જ્ઞાન અથવા પ્રગટ આત્માનો અનુભવ થશે તો એને એકાકાર આત્માનો અનુભવ થશે તો એને ધર્મ થશે, નહીં તો ધર્મ થવાની કોઈ સંભાવના નથી. એ આ સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે જ્યાં આત્માની અનુભૂતિ થઈ ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે, વિશેષ જ્ઞાનનો પિરોભાવ થાય છે અને તેથી જ ત્યાં જ્ઞાન માત્રનો એટલે કે આત્માનો અનુભવ કરવામાં આવે. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, ઉપસીને આવિર્ભૂત થઈને પ્રગટપણે જ્ઞાનનો અનુભવ ત્યાં થાય છે. એમ કે એમ કહેવું છે કે જ્ઞાનનો અનુભવ પ્રગટ નથી કે પ્રગટ કરવો છે એનું નામ અનુભવ છે, બીજું કાંઈ નથી. અનુભવ વિનાનો જીવ નથી પણ પ્રગટ અનુભવ નથી, એ પ્રગટ અનુભવને જ્ઞાન અથવા ધર્મ કહેવામાં આવે છે. તો પણ જેવો અજ્ઞાની છે એટલે કે આ પ્રકારમાં આવ્યા નથી, આ પ્રકારને સમજતા નથી, આ રીતે અંદરમાં સામાન્યનો આવિર્ભાવ કરવાનું કાર્ય આદરતા નથી, એ એને અજ્ઞાની કહે છે. તો પણ જેવો અજ્ઞાની છે, અજ્ઞાની છે એટલે જ્ઞેયોમાં આસક્ત છે, આમ લીધું એની જ્ઞાનની રુચિ નથી, જ્ઞાનની આત્માની આસક્તિ નથી, એને જ્ઞેયની આસક્તિ છે, એને જ્ઞેયની રુચિ છે. તેમને તો તે સ્વાદમાં આવતું નથી, તે જ્ઞાન તેને પ્રગટતું હોવા છતાં તે જ્ઞાનનું આસ્વાદન એને થતું નથી. એટલે શું અને એ કેવી રીતે તે પ્રગટ દ્રષ્ટાંત બતાવીએ છીએ એ વિષયમાં અનુભવમાં આવી શકે એવું દ્રષ્ટાંત થઈને એ બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. કેમ કે સ્વાદ નો વિષય કહેવામાં બહુ અલ્પ આવે છે અને સ્વાદ લીધા વિના ખરેખર એની સમજણ થતી નથી. ગળી ચીજ તો ગણી છે, સાકર પણ ગળી છે, ગોળ પણ ગળ્યો છે અને અનેક પ્રકારના ફળ આવે છે એમાં પણ મીઠાશ મધુરતા હોય છે, તો એ બધું ગળપણ હોવા છતાં પણ બધાનું બધાને એક સરખું ગળપણ નથી, ભિન્ન ગળપણ છે એવું લાગે છે. એ સ્વાદ લીધા વિના નથી સમજાતું, વર્ણન કરવાથી એનો બિલકુલ ચોખ્ખો જ ખ્યાલ જ્ઞાન થવું જોઈએ એ જ્ઞાન થઈ શકતો નથી. એટલે અહીંયા પણ અનુભવથી જ્ઞાન થાય છે એ વાત સાચી છે. વર્ણન સાંભળીને વિચાર છે એનો નિર્ણય કરે છે ત્યારે એનું જ્ઞાન થઈ ગયું એમ નથી કહેવાનું, પણ અનુભવ થાય છે ત્યારે જ્ઞાન થાય છે. એ જ્ઞાન એ અનુભવનો વિષય છે, જ્ઞાન એ વિચારનો વિષય નથી, પણ એ જ્ઞાન અનુભવનો વિષય છે એ વાતને આપે છે આચાર્ય. દ્રષ્ટાંત બહુ સરસ પદ્ધતિ છે. અનેક તરહના શાક આદિ ભોજન, એ ભોજનોના સંબંધથી ઉપજે સામાન્ય લવણનો શિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ અજ્ઞાની એટલે શાકના લોલુપ મનુષ્યોને આવે છે, એટલે એને મીઠાનો જુદો જુદો સ્વાદ આવે છે. લવણ એટલે મીઠું આપણે કહીએ છીએ, નમક કહીએ છીએ, એનો ભિન્ન ભિન્ન ભોજનમાં ભિન્ન ભિન્ન સ્વાદ આવે છે. તો લવણનો ભિન્ન ભિન્ન સ્વાદ છે, તો લવણ તો એક જ સ્વાદ વાળો છે, ખારાપણા સિવાય એનામાં બીજો સ્વાદ નથી. ન તો ખટાશ છે, ન તો મોળાશ છે, ન તો તીખાશ છે, ન તો ગળપણ છે, બધે જ ખારાપણો છે. તો પણ જે ભોજનની અંદર અતિ આસક્તિથી ભોજન કરે છે એને ભિન્ન ભિન્ન ભોજનની વાનગીઓનો સ્વાદ એને મીઠાનો સ્વાદ પણ ભિન્ન ભિન્ન લાગે છે. એને એકનો ખારાપણો એ જ મીઠાપણ સ્વાદ છે એવું ત્યાં એને જ્ઞાન રહેતું નથી, એવો અનુભવ એને રહેતો નથી. આ તો એક સર્વ સામાન્ય અનુભવ છે. ચણાની દાળમાં મીઠું નાખ્યું હોય, મગની દાળમાં મીઠું નાખ્યું હોય, તુવેરની દાળમાં મીઠું નાખ્યું હોય, બે ચાર શાક બનાવ્યા હોય એમાં મીઠું નાખ્યું હોય, તો એને એમ લાગે છે કે આ બધો સ્વાદ જુદો જુદો આવે છે. ખારાપણાનો સ્વાદ ક્યારે જુદો થયો જ નથી, પણ જે જમીન સ્વાદ લેવાની તીવ્ર વૃત્તિ જેને આસક્તિ કહી છે એને લઈને એટલું જ ખારાપણું બધે સામાન્ય છે એવું એને અનુભવમાં રહેતું નથી. એને તો વિશેષ વિશેષ જુદા જુદા સ્વાદ એ જ સારા લાગે છે. જે આ વિષયમાં જે સ્વાદના વિષયમાં નિષ્ણાત લોકો છે એ તો આ વિષયને વધારે સારી રીતે સમજે છે. કે ભાઈ છે સ્વાદ
જુદું જુદું સ્થાન છે. એને ખબર નથી કે મહારાજે મીઠું નાખ્યું વખતે બરાબર મીઠું કેટલું નાખ્યું છે, પૂછે નહીં એને કે મહારાજ આમાં તમે કેટલું મીઠું નાખ્યું, 500 ગ્રામ નાખ્યું, 1 કિલો નાખ્યું, 2 કિલો નાખ્યું, 5 કિલો નાખ્યું, 25 ગ્રામના સ્વાદ વાળા મસાલા ચોબાના પદાર્થો માંથી તીવ્ર પદાર્થો માંથી પણ એક મહારાષ્ટ્રના સ્વાદને Thank you.